દેવલાલીમાં પૂજ્યભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 22/4/87 સમયસર ગાથા 294 ઉપર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 195.
ભીન હોવા છતાં એને એક દ્રવ્ય પણ એ માને છે, એનું અજ્ઞાન છે. એ અજ્ઞાન કેમ ટળે? કે પ્રજ્ઞા છીણી વળે એને પટકતા, એટલે સ્વભાવ અને વિભાવ એ બે જુદા છે, એની વચ્ચે જ્ઞાન પ્રગટ થતા એ જ્ઞાન રાગથી જુદું પડીને આત્માનો અનુભવ કરે છે, એને પ્રજ્ઞા નામ અનુભવ દશા કહે છે. એમાં આત્માનું લક્ષણ ચૈતન્ય કહ્યું અને બંધનું લક્ષણ રાગાદી કહ્યું. બેના લક્ષણ ભિન્ન ભિન્ન છે, એટલે પદાર્થ ભિન્ન ભિન્ન છે. કેમ કે એક પદાર્થના બે લક્ષણ ન હોય, પદાર્થ એક હોય એના બે લક્ષણ ન હોય, બે પદાર્થનું એક લક્ષણ ન હોય. પદાર્થ બે ભિન્ન ભિન્ન છે તો એના લક્ષણ પણ ભિન્ન ભિન્ન છે. એકનું લક્ષણ ચૈતન્ય છે અને બીજાનું લક્ષણ રાગાદી છે. તો બે લક્ષણ જુદા છે તો બે લક્ષ નામ પદાર્થ પણ જુદા જ હોય તો લક્ષણ ભિન્ન ભિન્ન હોય. એક આત્માના બે લક્ષણ ન હોય, ચૈતન્ય લક્ષણ પણ છે અને ક્રોધાદી લક્ષણ પણ આત્માનું છે એમ કોઈ કાળે બને નહીં. એમ પૂતગલનું લક્ષણ રાગાદી પણ છે અને પૂતગલનું લક્ષણ ચૈતન્ય પણ છે એમ કોઈ કાળે બનતું નથી. લક્ષણ ભેદે ભેદવાથી બે પદાર્થ જ ભિન્ન ભિન્ન છે. ભલે બે પદાર્થનું અજ્ઞાનીને ભાન ન હો તો પણ બે પદાર્થ કદી એક થઈ શકતા નથી. બે બે રૂપે રહે છે, પણ બેનું બે પણ જ્યારે ભાન થાય છે ત્યારે તેને સમ્યક જ્ઞાન પ્રગટ થઈ જાય છે. કહે છે કે આમ હોવા છતાં, એટલે કે બે પદાર્થ ભિન્ન હોવા છતાં, છેલ્લી ત્રણ લીટી છે ને, આમ હોવા છતાં એટલે બેની જુદાઈ હોવા છતાં, આત્મા અને બંધ બેની જુદાઈ હોવા છતાં, આત્માનું લક્ષણ ચૈતન્ય અને બંધનું લક્ષણ રાગ, એ લક્ષણ દ્વારા બે પદાર્થ જુદા જ હોવા છતાં, તે બંનેની એટલે જડ ચેતનની, એક જડ ને એક ચેતન બંનેની, આત્માની અને બંધની એટલે રાગની, રાગ છે એ પૂતગલના પરિણામ છે, એ કર્મના પરિણામ છે, જીવના પરિણામ નથી. જીવના પરિણામ જ્ઞાન છે અને જડના પરિણામ તે રાગ છે. કેમ કે રાગ જડના લક્ષે થાય છે, માટે એ જડાશ્રિત હોવાથી જડના પરિણામ ભગવાન કહે છે. આત્માની અને બંધની અત્યંત એકદમ નિકટતાને લીધે, નજદીકતાને લીધે, એ નજીકતા એ બતાવે છે કે બેની ભિન્નતા બતાવે છે. બે આંગળી એકદમ નજદીક છે, બે આંગળી તો બે આંગળી નજીક છે એનો અર્થ બે છે, એક નથી. નજદીક તો શબ્દ છે, એ બેની જુદાઈ બતાવે છે. એમ અત્યંત નિકટતાને લીધે જ્ઞાન અને રાગ બે અત્યંત નિકટ છે. નિકટતાને લીધે ભેદ સંભાવનાનો અભાવ હોવાથી જ્ઞાન ભિન્ન રાગ ભિન્ન, એનું ભેદ જ્ઞાન ન હોવાથી, અર્થાત ભેદ નહીં દેખાતો હોવાથી, જો ભેદ નહીં દેખાતો હોવાથી છે તો જ્ઞાન ને રાગ ભિન્ન ભિન્ન, પણ એની જુદાઈ નહીં દેખતો હોવાથી એ દોષ કેનો? પોતાનો. બે તત્વ ભિન્ન ભિન્ન છે, ભેદ જુદાઈ નહીં દેખાતો હોવાથી અજ્ઞાનીને અનાદિકાળથી એકપણાનો છે તો બે, જ્ઞાન અને રાગ બે ભિન્ન ભિન્ન છે, છતાં પણ અનાદિકાળથી એકપણાનો વ્યામો નામ ભ્રમ છે, એનો ભ્રમણા થઈ ગઈ છે કે જ્ઞાન ને રાગ બે એક જ છે. જ્ઞાન ભિન્ન ને રાગ ભિન્ન એને ખ્યાલમાં આવતું નથી. જ્ઞાન ભિન્ન ને ક્રોધ ભિન્ન છે એમ ખ્યાલમાં આવતું નથી. જ્ઞાન ભિન્ન ને દુઃખ ભિન્ન છે એમ ખ્યાલમાં આવતું નથી. અને કદાચ કોઈ કિનાર મળે તો એના ઉપર ઊંડો વિચાર પણ કરતો નથી, સાંભળીને ચાલ્યો જાય છે. એક કલાક સાંભળી લીધું કે જ્ઞાન ભિન્ન ને રાગ ભિન્ન એક નથી, જુદા જુદા છે, છતાં એક લાગે છે, એનું નામ અજ્ઞાન છે. આટલી વાત આવવા છતાં એના ઉપર ઊંડો વિચાર કરતો નથી, ભેદ જ્ઞાન નો વિચાર સુધા કરતો નથી, તો પછી અભેદ નો અનુભવ તો ક્યાંથી થાય? એકપણા નો વ્યામોહ છે, તે વ્યામોહ, તેવું અજ્ઞાન, તેવું મિથ્યાત્વ પ્રજ્ઞા વડે જ, એટલે અંતર્મુખ જ્ઞાન વડે જ અવશ્ય છેદાય છે. આ વ્યામોહ ભ્રમણા મિથ્યાત્વ અજ્ઞાન એ પ્રજ્ઞા વડે, એટલે અંતર્મુખ જ્ઞાન વડે. જે જ્ઞાન રાગમાં હું બધું કરતી હતી એ જ્ઞાન પાછું હોયું અને જ્ઞાયક તે હું એમ, જે જ્ઞાનમાં જ્ઞાયક તે હું એમ આવ્યું એ જ્ઞાનને પ્રજ્ઞા કહેવામાં આવે, એટલે રાગમાં અહમ બુદ્ધિ છૂટી ગઈ તો વ્યામો ટળી ગયો. અંતર્મુખ જ્ઞાન એટલે જે જ્ઞાન રાગને જાણવા રોકાતું હતું એ બહિર્મુખ જ્ઞાન હતું, જે જ્ઞાન છ દ્રવ્યને રોકાતું જાણવા રોકાતું હતું એ બહિર્મુખ જ્ઞાન, જે જ્ઞાન નવ તત્વને જાણવા રોકાતું હતું એ બહિર્મુખ જ્ઞાન, જે જ્ઞાન ભગવાનની પ્રતિમાની સન્મુખ હતું એ બહિર્મુખ જ્ઞાન. ચંદ્રપ્રભુ ભગવાન છે ને મંદિરમાં, એની સન્મુખ હતું એ બહિર્મુખ જ્ઞાન. વર્તમાનમાં જે ચંદ્રપ્રભુ તરફનો જે રાગ ઉત્પન્ન થતો શુભ રાગ, એને જાણનારું જ્ઞાન તે બહિર્મુખ જ્ઞાન હતું. એ બહિર્મુખ જ્ઞાન વ્યાવૃત થાય છે, એથી પાછું ફરે છે. એ જ્ઞેયો જે છે એનાથી પાછું ફરે છે. પાછું ફરીને જે જ્ઞાન હું જ્ઞાયક છું એમ જ્ઞાયકમાં હું પણ જે જ્ઞાનમાં બેસું, તે જ્ઞાનને અંતર્મુખ જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન, અનુભવ જ્ઞાન, સ્વસંવેદન જ્ઞાન, સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. એ જ્ઞાનમાં જ્ઞાયક સિવાય બીજું કઈ જણાય જ નહીં. જ્ઞાયક સિવાય કઈ ન જણાય, રાગાદી ન જણાય, પર્યાર્થિકની ચક્ષુ સર્વથા બંધ થઈ જાય અને દ્રવ્યાર્થિકની ચક્ષુ ઉગાડીને જેમાં એટલું સામાન્ય ને અવલોકતો ને વિશેષને એનું નામ પ્રજ્ઞા છે, અનુભવ જ્ઞાન કહે છે. એ સમ્યક દર્શનનું કારણ છે. એ વ્યામો પ્રજ્ઞા વડે જ, એટલે અંતર્મુખ જ્ઞાન વડે જ, એટલે બહિર્મુખ જ્ઞાનનો વ્યય અને અંતર્મુખ જ્ઞાનનો ઉત્પાદ અને ધ્રુવનો સદભાવ. બહિર્મુખ જ્ઞાન વડે ધ્રુવ તો હતું અને અંતર્મુખ જ્ઞાન થયું ત્યારે ધ્રુવ તો હતું, ધ્રુવ તો છે ને, છે. ધ્રુવને પ્રસિદ્ધ કરતું જે જ્ઞાન એને અંતર્મુખ જ્ઞાન કહેવામાં આવે છે. ઉત્પાદ વિને પ્રસિદ્ધ કરતું જ્ઞાન એ બહિર્મુખ જ્ઞાન હતું, ધ્રુવને પ્રસિદ્ધ કરતું જ્ઞાન તે અંતર્મુખ જ્ઞાન, જ્ઞાયકને પ્રસિદ્ધ કરતું અતિન્દ્રિય જ્ઞાન. અતિન્દ્રિય જ્ઞાન જ ધ્રુવને પ્રસિદ્ધ કરે. અતિન્દ્રિય જ્ઞાન, અનુભવ જ્ઞાન, પ્રજ્ઞા એને કહેવામાં. ઇન્દ્રિય જ્ઞાનની તાકાત નથી જ્ઞાયકના દર્શન કરે. તો પ્રજ્ઞા વડે જ, એટલે અનુભવ જ્ઞાન વડે જ અવશ્ય છેદાય છે. છેદાય છે એટલે બે બે પણ ભાસે છે. છેદવું એટલે કઈ રાગને કટકા કરવા ને રાગને અલોકમાં મોકલી દેવો એમ નથી. રાગ રાગ રૂપે છે ને જ્ઞાન જ્ઞાન રૂપે છે. બેનું બે પણ જાણ્યું અને એકમાં ઠર્યો તો એનું નામ એને રાગને છેદો, બંધને છોડો. બંધને છેદતા મુખ થાય છે, બંધનો વિચાર કરતા મુખ થતો નથી. બંધનો વારંવાર વિચાર કરે તો પણ મુખ થતો નથી. મેં આગળ જોયું બેડી બંધાણો છે કે બંધાણો છે એનું જ્ઞાન એ મોક્ષનું કારણ નથી, અને આ બંધનનો વારંવાર વિચાર કરે તો મોક્ષનું કારણ નથી, પણ બંધને છેદતા એ મુક્ત થાય છે. એમાં છેદવાની વાત છે, અવશ્ય છેદાય છે. એકલો શબ્દ કે એકલો વિચાર એનાથી અનુભવ ન થાય. એ જ્ઞાન ને અંદર માં વાળે, જે જ્ઞાન બહિર્મુખ છે, જ્ઞાન કે મારા જ્ઞાનમાં મારા ઉપયોગમાં ઉપયોગ છે, મારા ઉપયોગમાં રાગ નથી, અને મારા ઉપયોગમાં રાગ નથી એટલે રાગ જણાતો નથી. મારા ઉપયોગમાં ઉપયોગ નામ જ્ઞાયક છે, તેથી જ્ઞાયક જ જણાય છે. જાણનારો જ જણાય છે, એ ઉપયોગમાં ઉપયોગ જ છે. એમ તો એમ એ વિચાર છૂટીને પ્રાપ્તિ થાય છે, અને એનો વિચાર ન કરે તો એને તો પ્રાપ્તિ નો અવકાશ નથી. શું કહ્યું? એનો વિચાર જ ન કરે જો તો એને પ્રાપ્તિ નો અવકાશ નથી, પણ વિચાર કરે તો એને પ્રાપ્તિનો અવકાશ છે. કે મારા જ્ઞાનમાં રાગ જણાતો નથી, ક્રોધ જણાતો નથી, પણ મારા જ્ઞાનમાં તો જ્ઞાયક છે. બાળગોપાળ સૌને ભગવાન આત્મા જણાય છે, તો મને પણ આત્મા જ જણાય છે. એવો જે વિચાર કરે ને, એ વિચાર છૂટીને અનુભવ, એ વિચાર સાચો છે. રાગ જણાય છે એ વિચાર ખોટો છે, કેમ કે ઉપયોગમાં રાગ નથી. જે નથી એ જણાય છે, અને છે એ જણાતું નથી, એ તો ભૂલ છે. રાગનું કરવું તો ઉપયોગમાં છે જ નહીં, પણ રાગનું જાણવું નથી. બે જ્ઞાન વખતે રાગનું જાણવું બંધ થઈ જાય ભાઈ. ભાવાર્થ હવે પંડિતજી એના ઉપર ભાવાર્થ છે. આત્મા અને બંધ બંનેને લક્ષણ ભેદથી ઓળખી, જ્યાં લક્ષણ ભેદ કયો બેમાં, તો બે પદાર્થ ભિન્ન થઈ ગયા. સાકર ને અફીણ, સાકર મીઠી ને અફીણ કડવું, તો બે બે એક છે કે બે જુદા છે? કેમ, શું કામ જુદા? લક્ષણ ભિન્ન છે, લક્ષણ જુદા માટે પદાર્થ ભિન્ન છે. ગોસરભાઈ અને મીઠાભાઈ બે જુદા જુદા છે, કેમ કે બેના લક્ષણ જુદા છે, માટે બે પદાર્થ જુદા છે. એમ આત્માને બંધ એટલે રાગ, બંનેને લક્ષણ ભેદથી ઓળખી, બુદ્ધિરૂપી છીણીથી ભેદી છેદી જુદા જુદા કરવા, બુદ્ધિરૂપી એટલે જ્ઞાનરૂપી છીણીથી છેદી જુદા જુદા કરવા, એનું નામ ધર્મ છે. એકપણાનો વ્યામો હતો કે બે બે પણે જણાય તો એને અજ્ઞાન ટળીને જ્ઞાન આનંદ આવે. એ વખતે એક સવા લીટીનો એક પારો કર્યો ભાવાર્થ, હવે બીજો પારો કરે છે પોતે. આત્મા તો અમૂર્તિક છે, આત્મા અમૂર્તિક છે, સ્પર્શ સ્ગંધ વર્ણ આત્મામાં નથી, અને રાગ દ્વેષ પણ આત્મામાં નથી, કેમ કે રાગ દ્વેષ પણ મૂર્તિક છે. એક અપેક્ષા એ આગમ પદ્ધતિથી અમૂર્તિક કહેવાય, અધ્યાત્મ પદ્ધતિમાં રાગને પણ મૂર્તિકમાં નાખ્યું છે. સમજી ગયા? અમૂર્તિક પણ કહેવાય ને મૂર્તિક પણ કહેવાય, આગમમાં એને અમૂર્તિક કહેવાય, કેમ કે સ્પર્શ સ્ગંધ વર્ણ નથી, એટલી અપેક્ષાએ તેને અમૂર્તિક કહ્યું. પણ અધ્યાત્મમાં તો એને મૂર્તિ કહ્યું, કે મૂર્તના સંબંધથી થાય છે માટે એને મૂર્તિ કહ્યું. આત્મા તો અમૂર્તિક છે, આત્મા જ કથનચિત મૂર્તિક ને અમૂર્તિક એમ એમાં લાગવું નથી પડતું. આત્મા તો અમૂર્તિક જ છે, અને રાગ તો કથનચિત મૂર્તિક ને કથનચિત અમૂર્તિક પણ કહી શકાય. એમ નિશ્ચયથી તો મૂર્તિક જ છે, પણ વ્યવહારે ક્યાંક શાસ્ત્રોમાં એ પ્રકારે અમૂર્તિકપણું પણ આવે છે. અમૂર્તિકપણું કારણ, અમૂર્તિક એટલે અમૂર્તિક થઈ જાય છે એમ નહીં, અમૂર્તિકનું કારણ એમાં સ્પર્શ રસ ગંધ વર્ણ નથી, તે અપેક્ષાએ તેને અમૂર્તિકપણ કહેવામાં આવે છે. આત્મા તો અમૂર્તિક જ છે, એમાં કથનચિત લાગવું ન પડે. છદ્મસ પણ જાણે છે ક્રોધ ને, છદ્મસ્થમાં ઇન્દ્રિય જ્ઞાન છે, ક્રોધથી જાણે છે. મૂર્તિ હોય તો જાણી શકે, અમૂર્તિ હોય તો મૂર્તિક છે, અમૂર્તિક છે. અને આત્મા મૂર્તિક છે. એક એક શબ્દની કિંમત છે. આત્મા તો અમૂર્તિક છે. અને બંધ, હવે બંધની વ્યાખ્યા કરે છે. ઉપર કહ્યું તું આત્મા અને બંધ બેને જુદા કરવા, તો એ હવે બંધનું લક્ષણ કહે છે. આત્માનું લક્ષણ અમૂર્તિક કહ્યું, આત્માનું લક્ષણ અહીંયા ચેતન કહ્યું પેલા પારામાં. ભાઈ આત્માનું લક્ષણ ચૈતન્ય કહ્યું, અને અહીંયા આત્માનું લક્ષણ અમૂર્તિક કહે છે. સમજાણું? ઓમાં બધું લક્ષણ રાગ કહ્યું, અહીંયા બધું લક્ષણ ભૂતગલ નો સ્કંદ કહ્યું. અને બંધ, બંધ સૂક્ષ્મ પૂતગલ પરમાણુઓનો સ્કંધ છે. બંધ છે એ સૂક્ષ્મ પૂતગલ પરમાણુઓનો બંધ છે. એ દ્રવ્ય કર્મ, દ્રવ્ય કર્મ જે છે એ સૂક્ષ્મ છે, નવકર્મ છે સ્થૂળ છે. તો દ્રવ્ય કર્મના સંગથી જે રાગ થાય એ પણ પૂતગલના જ પરિણામ છે. એ જે ભાવકર્મ થાય છે એ નિશ્ચયથી દ્રવ્ય કર્મનું વ્યાપ્ય છે. દ્રવ્ય કર્મ વ્યાપક કરતા અને ભાવ કર્મ રાગ એનું વ્યાપી છે. જે માટી અને ઘડાને વ્યાપ્યાપક સંબંધ છે એમ એ રાગાદીને પૂતગલની સાથે, પૂતગલ કર્મની સાથે વ્યાપ્યાપક સંબંધ છે. કરતા કર્મ સંબંધ માટે બંધ સૂક્ષ્મ, અહીંયા બંધ લખ્યો છે ને એ સૂક્ષ્મ દ્રવ્ય કર્મનો બંધ લેવો. પણ દ્રવ્ય કર્મનું જે પરિણામ રાગ એ પણ એમાં અભેદ કરી નાખે એમ એ બંધનું લક્ષણ છે. બંધ સૂક્ષ્મ ઉદ્ગલ પરમાણુનો સ્કંધ છે. તેથી બંને એટલે અમૂર્તિક આત્મા અને સ્કંધ ઉદ્ગલનો એ બંને જુદા છદ્મસ્થના જ્ઞાનમાં આવતા નથી. છદ્મસ્થ એટલે પૂર્ણ જ્ઞાન ન હોય, અને ક્ષોભસમ જ્ઞાન હોય અધૂરું જ્ઞાન, એને છદ્મસ કહેવામાં આવે છે. માત્ર એક સ્કંદ દેખાય છે, જો એક અમૂર્તિક આત્મા અને મૂર્તિક એવું ભૂતગલ એનો એક સંબંધ બંધ પિંડ દેખાય છે. કર્મની સાથે ક્ષીર અને નીરની માફક અનાદિકાળનો એક ક્ષેત્ર આવક આ સંબંધ બંધ છે એવું એને દેખાય છે. છદ્મસ્થના જ્ઞાનમાં એ આવતું નથી, માત્ર એ સ્કંદ દેખાય છે. અમૂર્તિક આત્મા દેખાતો નથી, એક જ દેખાય છે અને બીજું દેખાતું. આમાં ફેરવું હોય તો ફેરવું જોઈએ. માત્ર એક સ્કંદ દેખાય છે, અર્થાત બંને એક પિંડરૂપ દેખાય છે. ઓલો અમૂર્તિક આત્મા જુદો છે એ દેખાતો નથી, ટંકાઈ ગયો. તેથી અનાદિ અજ્ઞાન છે. લ્યો અનાદિનું અજ્ઞાન છે. બે બે પણ દેખાતું નથી, બે મળીને એક દેખાય છે. શ્રી ગુરુનો ઉપદેશ પામી ગુરુઓ, ગુરુ એક ન હોય અનેક હોય એમ, કોઈ ચોથા ગુણતાનો પાંચમા વાળા છઠ્ઠા વાળા મળી જાય એમ. શ્રી એટલે આત્મજ્ઞાની ગુરુઓનો ઉપદેશ પામી સાંભળી, શાસ્ત્ર વાંચીને નર્સ લીખું, શાસ્ત્ર વાંચીને નથી લીખું, કેમ કે દેશના લબ્ધિની મુખ્યતા છે, દેશના લબ્ધિની મુખ્યતા છે. શ્રી ગુરુનો ઉપદેશ પામી તેમના લક્ષણ જુદા જુદા અનુભવીને જાણવું. બે ના લક્ષણ જુદા જુદા છે, આત્માનું અને બંધનું લક્ષણ, ચિહ્ન એંધાણ ઓળખાણ નિશાની બે ની જુદી જુદી છે. અનુભવીને જાણવું કે ચૈતન્ય માત્ર તો આત્માનું લક્ષણ છે. જે ઓલો પારો આવ્યો ને એ અમૂર્તિક આમાં કહ્યું, પછી પાછું જે મૂળ અમૃતચંદ્ર આચાર્ય કહ્યું એ ભાવાર્થમાં લે છે કે ચૈતન્ય માત્ર તો ચિન્હ માત્ર છેલ્લે શબ્દ આવ્યો હતો ચિન્હ માત્ર આત્મ છે. એટલે ચૈતન્ય માત્ર તો આત્માનું લક્ષણ ચિન્હ છે, અને રાગાદિક બંધનું લક્ષણ છે. રાગ છે તે બંધનું લક્ષણ છે. તો પણ એમ બેના લક્ષણ જુદા જુદા હોવા છતાં પણ માત્ર જ્ઞેયજ્ઞાયક ભાવની અતિ નિકટતાથી, એટલે કર્તા કર્મની સંબંધ નથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી, માત્ર જ્ઞેયજ્ઞાયક ભાવ. શું કહ્યું? આત્મા કર્તા અને રાગ આત્માનું કર્મ, એમ બે ભાવ વચ્ચે કર્તા કર્મ સંબંધ નથી, અને બે વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ નથી, માત્ર જ્ઞાતા જ્ઞેયનો સંબંધ છે. અહીંયા જ્ઞાન થાય છે ને રાગ જ્ઞાનમાં જણાય છે. એમ માત્ર માત્રમાં કર્તા કર્મ નિમિત્ત નૈમિત્તિક ઉદાહરણ ને કહ્યું. ભાઈ કરતા કર્મ હોય તો પાંચ દ્રવ્યના છ દ્રવ્યના પાંચ થઈ જાય. નિમિત્ત નૈમિત્તિક સંબંધ માને તો રાગનો આત્મા કરતા બને છે, તો નિત્ય કરતાપણનો દોષ આવે. માત્ર જ્ઞેય જ્ઞાયક ભાવની અતિ નિકટતાથી, આ જ્ઞેય જ્ઞાયક બે ભિન્ન ભિન્ન છે. બોલો, કાલ આવ્યું તો આપણે એ જ્ઞેય જ્ઞાયક જે બે દ્રવ્ય વચ્ચે છે એને કન્વર્ટ કરીને એકમાં કરી નાખું. જ્ઞાતા હું ને જ્ઞેય પણ હું, રાગ મારું જ્ઞેય નહી. આ તો શાસ્ત્ર છે કઈ ભાઈ, અનુભવ થી પાર પડે એવું શાસ્ત્ર છે. માત્ર શબ્દ રાખો એમાં કરતા કર્મ નિમિત્ત નિમિત્ત કાઢી નાખો, અને માત્ર કહીને જ્ઞાતા જ્ઞેય પણ પાછું કાઢી નાખ્યું મૂળમાં. કે પ્રકાશ છે એ ઘડા પ્રસિદ્ધ કરતો નથી, ઘણો પ્રકાશ ને પ્રસિદ્ધ કરે છે. માત્ર જ્ઞેય જ્ઞાયક ભાવની અતિ નિકટતાથી તેઓ, અરે ભાઈ, સમ્યક દર્શન વિના ચારિત્ર ત્રણ કાળમાં હોઈ શકે. લોકો ઊંધે રસ્તે ચડી ગયા છે. સમ્યક દર્શન તો આપણે દિગંબર જૈનમાં જૈનમાં, અથવા ભલે સ્થાનકવાસી માંથી આપણે દિગંબરમાં થયા, તો સમ્યક દર્શન તો આપણે થઈ ગયું. હવે ચારિત્ર બાકી. ભાઈ, સમ્યક દર્શન કોઈ અલૌકિક ચીજ છે? એ કઈ સાધારણ વાત છે? સમ્યક દર્શન વિના ચારિત્રનો જન્મ ન થાય કોઈ કાળે. અને ત્યાં સુધી સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી તો મિથ્યા દ્રષ્ટિનો સંગ પણ કરીશમાં. એમ મૂલાચારમાં કુંકુમ ભગવાને કહ્યું. કેને કહ્યું ખબર છે? ગ્રસ્તીને, સમ્યક દ્રષ્ટિને નહીં. મુનિરાજ જે સમ્યક દ્રષ્ટિ ચારિત્રવંત હતા, ચારિત્રવંત મુનિરાજ ને કહે છે કે હે મુનિ, તું કદાચ એકાંતમાં ન રહી શકતો હો, એકાંતમાં ન રહી શકતો હોય તારી એટલી સ્થિરતા નથી, તો તું મિથ્યા દ્રષ્ટિના સંગમાં તો જાય છે જ માં. એકાંતમાં રહેવાય તો બેસ્ટ છે, પણ ન રહી શકતો હોય તો મિથ્યા દ્રષ્ટિનો સંગ તો કરીશમાં. અને એકાંતમાં રહી શકાતો નથી અને મિથ્યા દ્રષ્ટિનો સંગ તો કરીશમાં. એકાંતમાં ન રહી શકાતો લગ્ન કરી લેજે. બ્રહ્મચારી પોતે કુંદકુંદ આચાર્ય ભગવાન અને મુનિરાજ સામા, એ પણ બ્રહ્મચારી ભાવલિંગી સદ, બે આનંદ નું ભોજન કરનારા. કેટલી સમ્યક દર્શનની કિંમત છે એમ કહેવાનો આશય એ છે. મિથ્યા દ્રષ્ટિનો સંગ કરીશ. બોલો, એનું કારણ શું છે? કે આ કાળે ક્ષાયક નથી, આ કાળે ક્ષાયક નથી. સંભવ છે પડી જવાનું. હા, એવા તર્કબાજ માણસ મળી જાય, વાત તો કઈક વિચારવા જેવી તો છે. જ્યાં વિચારવા જેવી છે પતિ. રતન ને જતન કરીને સાચવજે ભાઈ. માંડ મળ્યું હોય રતન એને જતન કરીને સાચવજે ભાઈ. આ લૂંટાઈ જાય તું. આ નહીં આમ છે ને, આ નહીં આમ છે ને, સર્વથા જ્ઞાતા નથી ને, કથન ચિત્તો કરતા છે ને, આ આગમમાં આમ લખ્યું છે ને, આનું આમ છે ને, આનું તેમ છે. હે રતન મળે તો જતન કરીને બાપુ ભાઈ સાચવજે. માંડ માંડ મળ્યું હોય અનંત કાળે માત્ર જ્ઞેક નાયક ભાવની અતિ નિકટતાથી તેઓ એક જેવા થઈ રહ્યા દેખાય છે. જો જ્ઞેક નાયક માં પણ જાણે એક હોય ને એમ દેખાય છે. આ વ્યવહાર જ્ઞાતા જ્ઞેય નો સંબંધ પણ ડેન્જર છે એમ કે છે. શું કહ્યું ભાઈ? આ જે માત્ર જ્ઞાતા જ્ઞેય નો સંબંધ છે, જ્ઞાન આત્માનું છે અને રાજ્ઞેય પણ છે, એવો જ્ઞાતા જ્ઞેય નો જે સંબંધ દેખાય છે એ પણ એક જેવા થઈ રહ્યા દેખાય છે. જાણે એક જ હોય જ્ઞાતા જ્ઞેય. આ જ્ઞાન પણ આત્મા અને જે રાગ જણાય પણ આત્મા, કેમ કે બે જ્ઞેય છે. જ્ઞાનમાં જ્ઞાયક પણ જણાય છે, એ જ્ઞેય છે, અને રાગ જણાય છે, એ જ્ઞેય છે. તો જ્ઞેય તો એક જ હોય ને બે એમ. એ જે જ્ઞાતા જ્ઞેય નો ડેન્જર છે, એક જેવા થઈ રહ્યા દેખાય છે. એક છે નહીં, એક છે નહીં, બે જુદા જુદા છે. એક જ્ઞેય છે ને એક જ્ઞાન છે, બે વચ્ચે અત્યંત તફાવત છે. તેથી તીક્ષ્ણ બુદ્ધિ રૂપી છીણીને આ ક્યાંથી લીધું ખબર છે? આ ઓલા જે ત્રણ લીટી છેલી હતી ને એમાંથી લીધું. કે જ્ઞાન રાગને જાણતું નથી પણ રાગ જ્ઞેયને પ્રસિદ્ધ કરે છે. હવે જો જ્ઞાન રાગને પ્રસિદ્ધ કરે છે એવા જ્ઞેય જ્ઞાયકમાં જાય તો ડેન્જર છે. ભાવાર્થ બહુ સારો છે. હજી તો કરતા કર્મ માં એટકો જીવ, આત્મા કરતા ને રાગ મારું કર્મ શુભ ભાવ થી ધર્મ થાય. એક વખત શાંતિભાઈ ને કહ્યું, મેં કહ્યું ભાઈ પૂંજી ધર્મ થાય કે ન થાય એ પછી આપણે વિચારવા છે. ડિપોઝિટ વિચાર કરશું, આપણે કઈ વિચાર કરવાની મનાઈ નથી. પણ એ પુણ્ય નો ભાવ થાય છે એ જીવના પરિણામ છે કે પૂતગલના પરિણામ છે એ મને નક્કી કરીને તમે આપો, પછી પૂંજી ધર્મ થાય કે ન થાય એની ચર્ચા કરશું. બોલો. પછી ચર્ચા કરવાનું રહેશે નહીં, પૂતગલ ના જ નીકળશે. ઊંડી મીમાંસા કરશો તો એક જેવા થઈ રહ્યા દેખાય છે. તેથી તીક્ષ્ણ બુદ્ધિ રૂપી આ જ્ઞેય જ્ઞાયક નો સંબંધ તોડવો કરતા કર્મ સંબંધ તોડી શકાય છે, નિમિત્ત નિમિત્ત સંબંધ તોડી શકાય છે, પણ જ્ઞાતા જ્ઞેય નો સંબંધ તોડવો રાગ જણાતો જ નથી. રાગ જણાતો નથી, જ્ઞાયક જણાય છે. એ જ્ઞાતા જ્ઞેયના વ્યવહારનો નિર્દય રૂપે નિષેધ કરવો એક સાધારણ વાત નથી. આ પીઠ નથી જણાતી, ઘડિયાળ નથી જણાતી. બાપુ ઘડિયાળ તો સ્થૂળ રહી પણ રાગ જણાય છે કે નથી જણાતો એનો ઊંડો વિચાર કર. રાગ જણાશે તો આત્મા તિરોગો થઈ જશે. કરતા કર્મની વાત તો ગઈ, નિમિત્ત નૈમિત્તિકની દૂર રહી, પણ રાગ શુભ રાગ જણાય છે. ભગવાનની ભક્તિ વખતે શુભ રાગ જણાય છે, ભગવાન જણાય છે, શુભ રાગ જણાય છે કે જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે? વિચાર કર, તો વિચાર કર ભાઈ. તૂટી જાય છે, અનુભવ થઈ જાય છે. ઈ જ્ઞાતા જ્ઞેયનો વ્યવહાર, ઈ વ્યવહારનો નિષેધ કરવો ઈ વિરિવાનનું કામ છે. લોકાલો જણાય છે કે નથી જણાતા? નથી જણાતા લાલ. પરદેવી નથી જણાતો કે નથી જણાતો? આવું સાહસ કે આ સાહસ નથી, અનુભવ માટે છે. જ્યોતિબેન કહ્યું હતું અરે આ પર પદાર્થ જણાતું નથી, એ એમ કહેવાનું સાહસ તમને કેમ થયું આવ્યું? એમ જતીબેન કહ્યું ત્યારે બહુ હાપો થયો ને, ત્યારે એ બોલ્યા બરાબર છે, જ્ઞાતા જ્ઞેયમાં અટકી જાય છે, કર્તા કર્મના માંથી નીકળે, નૈમિત નૈમિતિક માંથી નીકળે કદાચ વિચારક હોય તો, પણ જ્ઞાતા જ્ઞેય ની ભ્રાંતિ તોડવી, આ સમયસારની 294 ગાથા ચોખ્ખી જણાય છે અને કે જણાતી નથી? જીતુભાઈ આમ થઈ ગયું, જીતુભાઈ આમ ભંભરા ઊંચા થઈ ગયા, ભંભર વાત સાચી છે. બસ નેક નાયક નો સંબંધ નો વ્યવહાર જોયો એટલે નિશ્ચય માં આવી જાય છે, બસ જાણનારો જણાય છે, રાગ જણાતો નથી. એ જ કરવા જેવું છે, એક જેવા થઈ રહ્યા દેખાય છે. તેથી જો આગળ, તેથી તીક્ષ્ણ બુદ્ધિ રૂપી, જો આમાં તીક્ષ્ણ તંત્ર વાપરવો પડ્યો, જ્ઞેય નાયક ના જુદા પડામાં તીક્ષ્ણ વાપરવું પડ્યું. હે, તીક્ષ્ણ બુદ્ધિ રૂપી છીણીને કે જે તેમને ભેદી, જ્ઞેયને ભેદી, રાગ જણાવવો બંધ કરી દે, જાણવાનું બંધ કરી દે, તને આત્મા જણાશે, નુકસાન નથી લાભ છે. તેમને ભેદી જુદા જુદા કરવાનું શસ્ત્ર છે, તેને તેમની સૂક્ષ્મ સંધિ શોધીને, જ્ઞેય નાયક ની હો, સૂક્ષ્મ સંધિ શોધીને તે સંધિમાં સાંધમાં સાવધાન નિષ્પ્રમાદ થઈને પટકવી કે જ્ઞાનમાં રાગ જણાતો નથી, જ્ઞાયક જ જણાય છે. જ્ઞેય નાયક ના વ્યવહારને તોડે તો જ્ઞેય નાયક નો નિશ્ચય પ્રગટ અંતરમાં આવે છે. તેમની સૂક્ષ્મ સંધિ શોધીને તે સંધિમાં સાવધાન નિષ્પ્રમાદ થઈને પટકવી, તે પડતા જ એટલે જ્ઞાન અંતરમાં વળીને જ્ઞાયકને જાણતા જ બંને જુદા જુદા દેખાવા લાગે છે. આહા, એમ બંને જુદા જુદા દેખાતા આત્માને જ્ઞાન ભાવમાં જ રાખવો, આત્માને જ્ઞાન જાણનાર જ છો એમાં રાખવો, જાણનાર જાણનાર જાણનારમાં રાખવો, અને બંધને અજ્ઞાન ભાવમાં રાખો. બંધ છે અજ્ઞાન એટલે જડ ભાવ, અજ્ઞાન એટલે જીવની પર્યાય નું અજ્ઞાન નહીં, જેમાં જડપણું છે, જ્ઞાન નથી. બંધને શુભ રાગ ને પુંજ ને ભાઈ પુંજ તત્વ ને જડમાં નાખવો, જેનાથી ધર્મ થાય એમ માને છે એને એને જડના ખાતામાં નાખી દો. આ હા, ભૂતગલ કરે છે એને જીવ કરતો, જીવ જાણતો પણ નથી હવે. અને બંધને અજ્ઞાન ભાવમાં રાખો, એ રીતે બંનેને ભિન્ન કરવા. પોતાના અભિપ્રાયને એક બાજુ રાખીને સંતોષ શું કહે છે? લા આપણે વિચારી, પોતાનો અભિપ્રાય એક બાજુ રાખી વ્યવહારનો પક્ષ હોય હોય ને વાંધો નહીં, પણ એને એક બાજુ રાખીને સંતોષ શું કહે છે? એ જો લક્ષમાં રાખે તો કામ. હવે 294 થયું, હવે 295 આપણે લેવી છે. આત્માને બંધને દીધા કરીને શું કરવું, જુદા કરીને કરવું શું? આત્મા ભિન્ન, રાગ ભિન્ન, એમ જુદા કર્યા, પણ હવે જુદા કરીને પછી કરવું શું? એમ બેઠું રહેવું કે કઈ આગળ ક્રિયા છે બીજી? એમ પૂછવામાં આવતા હવે તેનો ઉત્તર કહે છે, જીવ બંધ ત્યાં છેદાય, એ રીત નિયત નિજ નિજ લક્ષણે ત્યાં છોડવો એ બંધને, જીવ ગ્રહણ કરવો શુદ્ધને, ગ્રહણ પૂર્વક ત્યાગ. ગાથાનો અર્થ એ રીતે જીવ અને બંધ તેમના નિશ્ચિત સ્વલક્ષણોથી પોતપોતાના લક્ષણોથી છેદાય છે, જુદા કરાય છે, ત્યાં બંધને છેદવો અર્થાત છોડવો. છોડો એટલે રાગમાં આત્મબુદ્ધિ છોડી દેવી, રાગમાં આત્મબુદ્ધિ છોડવી અને શુદ્ધ આત્માને ગ્રહણ કરવો. એટલે શુદ્ધ આત્મા તે જ હું છું એમ જાણીને પ્રતીત કરવી, એનું નામ ગ્રહણ છે. ટીકા: આત્માને બંધને પ્રથમ તો તેમના નિયત સ્વલક્ષણોના વિજ્ઞાનથી સર્વથા છેદવા અર્થાત ભિન્ન કરવા, બેને ભિન્ન કરવા. પછી ભિન્ન કર્યા પછી શું કરવું? પછી રાગાદિક જેનું લક્ષણ છે એવા સમસ્ત બંધને તો છોડવો, કે રાગ પોતે જ બંધ સ્વભાવી છે અને આત્મા પોતે મોક્ષ સ્વરૂપી છે એમ, એવા સમસ્ત બંધને તો છોડવો એટલે ત્યાગ કરવો. ત્યાગ કરવો એટલે એને અલોકમાં ન મોકલવા. એ રાગ છે એ મારું સ્વરૂપ નથી, રાગની મમતા છોડી દેવી, રાગમાં મારાપણાની બુદ્ધિ છોડવી, એને રાગને છોડ્યો કહેવામાં આવે છે. બંધ તો છે છોડવો, અને ઉપયોગ જેનું લક્ષણ છે, જો આત્માનું લક્ષણ ઉપયોગ, એમાં ચેતના કહ્યું હતું, ચૈતન્ય કહ્યું હતું, અહીંયા ઉપયોગ લક્ષણ કહ્યું, બે વાત એક જ છે. અને ઉપયોગ જેનું લક્ષણ છે એવા શુદ્ધ આત્માને જ ગ્રહણ કરવો. ગ્રહણ કરવો એટલે એમાં આત્મબુદ્ધિ કરવી, એનું લક્ષ કરવું, એમાં લીન થવાનો પ્રયત્ન કરવો. આ જ ખરેખર આત્મા અને બંધને એટલે રાગને વિધા એટલે જુદા કરવાનું પ્રયોજન છે. જુદા કરવાનું પ્રયોજન કરવું છે, એકને ગ્રહવો ને એકને છોડવો. જુદા કરવાનું પ્રયોજન શું, હેતુ શું? કે આત્માને ગ્રહવો, કે શુદ્ધ આત્મા તે જ હું છું અને રાગ તે હું નથી. પ્રયોજન છે કે બંધના ત્યાગથી અર્થાત બંધનો ત્યાગ કરી શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું. ભાવાર્થ: શિષ્ય પૂછ્યું હતું કે આત્માને બંધને દીધા કરીને શું કરવું, જુદા કરીને પછી કરવું શું? તેનો આ ઉત્તર આપ્યો કે બંધનો તો ત્યાગ કરવો અને શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું, એટલે વારંવાર ભેદ જ્ઞાન કરીને ઉપયોગને આત્મા તરફ વાળવો, એમ સમ્યક દર્શન થયા પછી ચારિત્રનો પ્રયોગ કરવો, ઠરવાનો પ્રયોગ કરવો. ઉત્કૃષ્ટ વાત ધીમે ધીમે આવે છે, ઠેઠ મોક્ષ કેમ થાય, સુપ્રી ધ્યાનની શ્રેણી, એ વાત બધી આમાં આવશે. સમ્યક દર્શન પછી ચારિત્ર, અને ચારિત્ર પછી શુદ્ધ ઉપયોગરૂપ ચારિત્ર, કે જેમાં ઠર્યો ઠેર્યો પછી બહાર નીકળે નહીં, એવી ઊંચામાં ઊંચી વાત આમ ચડતી વાત છે. 194, 95, 96, 97, 98 બધી બહુ સારી વાત છે. હવે આગળ આત્માને બંને ભિન્ન તો પ્રજ્ઞા વડે કર્યા, લ્યો જુદા તો કર્યા આત્મા ભિન્ન રાગ ભિન્ન, પરંતુ આત્માને ગ્રહણ સા વડે કરવો? ઉપરમાં આવ્યું કે આત્માને ગ્રહવો અને રાગને છોડવો. તો શિષ્ય કે છે ગ્રહવો તો બરાબર, પણ આત્માને ગ્રહણ કરવાનું સાધન શું? ગ્રહવો તો મને મંજૂર છે, પણ એનું સાધન શું? જેમ આપે રાગને બંને જુદા પાડવાનું સાધન પ્રજ્ઞા કહ્યું, અને પછી આપ કહો છો કે આત્માને ગ્રહવો અને રાગને છોડવો ગ્રહણપૂર્વક ત્યાગ. તો ગ્રહણ કરવો હોય તો મને મંજૂર છે, પણ ગ્રહણ કરવાનું સાધન શું, સેના વડે હું ગ્રહણ કરું આત્માને, એમ એવો શિષ્યનો પ્રશ્ન છે. એવા પ્રશ્નની તથા તેના ઉત્તરની ગાથા કહે છે. પ્રશ્ન ઉત્તર બે અંદરમાં આવશે. શિષ્યનો પ્રશ્ન પણ ગાથામાં કહેશે અને ઉત્તર પણ એમાં આપી દેશે. શિષ્ય પૂછે છે કે 296 છે ને, એ જીવ કેમ ગ્રહાય? જીવ ગ્રહાય છે પ્રજ્ઞા વડે, પ્રજ્ઞાથી જેમ જુદો કર્યો તેમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. જેમ જ્ઞાન વડે આત્માને બંને જુદો પડ્યો, એમ જ્ઞાન વડે જ આત્માને ગ્રહવો, બીજું સાધન કોઈ નથી. પણ સમ્યક દર્શન પછી તો ચારિત્ર હોય, તો ચારિત્ર માટે તો વ્રતાદિ હોય, જ્ઞાન નથી હોતા, આત્માને ગ્રહવા માટે પ્રજ્ઞા છે. ભાઈ ઊંચામાં ઊંચી વાત છે, સમય કરતું તો થઈ ગયું. પછી પંચમ ગુણ સ્થાનમાં પડીમાં એલક શુલક પાંચમા વ્રત અઠ્યાવીસ ગુણ, એનું શું? કે પછી તો એના વડે આત્મા ગ્રહો કે ના, જેના વડે છેદાય છે તેના વડે આત્મા ગ્રહાય છે. સાંભળ, વ્યવહારની વાત વ્યવહારમાં રાખી એના સ્થાને, અને નિશ્ચયની વાત તું સાંભળી લે. નિશ્ચય ચરિત્ર હોત તો વ્યવહાર ચરિત્ર નામ પામશે, જો નિશ્ચય ચરિત્ર નથી તો વ્યવહાર ચરિત્ર નામ નહી પામે. શિષ્ય પૂછે છે કે તે શુદ્ધ આત્મા કઈ રીતે ગ્રહાય, કઈ રીતે ગ્રહણ કરાય, એટલે કઈ રીતે અનુભવમાં આવે? ગ્રહણ એટલે જાણવામાં આવે, અનુભવમાં આવે. આચાર્ય ભગવાન ઉત્તર આપે છે કે પ્રજ્ઞા વડે, એટલે અંતર્મુખ જ્ઞાન વડે, શુદ્ધ ઉપયોગ વડે તે શુદ્ધ આત્મા ગ્રહણ કરાય છે. જણાય છે અને ઠરાય છે, એમાં એમાં પ્રજ્ઞા જ સાધન છે, એમાં વ્રતાદિ કોઈ સાધન. જેમ સમ્યક દર્શન માટે પ્રજ્ઞા સાધન હતું, એમ ચારિત્ર માટે પ્રજ્ઞા સાધન છે, અને શુક્લ ધ્યાનની શ્રેણી માટે પણ પ્રજ્ઞા સાધન છે. નિશ્ચયની વાત રહી ગઈ ને લોકો આડે અવડે હસ્તે સંયોગનું જ્ઞાન કરાવ્યું કે ભાઈ સાચા મુનિઓ હોય ને અઠ્યાવીસ મૂળ ગુણ હોય, પાંચમા વ્રત હોય, બહારની નગ્ન અવસ્થા હોય, એનું જ્ઞાન કરાવ્યું, તો એનાથી ધર્મ માનવા લાગી ગયા. મૂળ રહી ગઈ વાત, તે શુદ્ધ આત્મા ગ્રહણ કરાય છે. જેમ પ્રજ્ઞા વડે ભિન્ન કર્યો તેમ પ્રજ્ઞા વડે જ ગ્રહણ કરવો. સમ્યક દર્શન માટે જે પ્રક્રિયા છે તે ચારિત્ર માટે છે. સમ્યક દર્શન માટે સાધન પ્રજ્ઞા, અને ચારિત્ર માટે વ્રતાદિ, એમ છે નહીં, એ ખુલાસો છે. આમાં મોક્ષ અધિકાર છે. મોક્ષ કેમ થાય, પરિપૂર્ણ અવસ્થા કેમ પ્રગટ, એનું સાધન શું? ટીકા. શુદ્ધ એવો આત્મા, પહેલા તો શું કહેવું, આત્મા અનાદિ અને શુદ્ધ છે, આત્મા અશુદ્ધ હોય જ નહીં, થયો જ નથી, થઈ શકે જ નહીં. શુદ્ધ એવો આ આત્મા હો, તે આત્મા નહીં, આ આત્મા અહીંયા છે. જીતુભાઈ તમારી પાસે છે હો. શુદ્ધ એવો આ આત્મા શા વડે ગ્રહણ કરવો, એને શા વડે અનુભવ કરવો, એને અંદરમાં લેવો? પ્રજ્ઞા વડે જ શુદ્ધ એવો આ આત્મા ગ્રહણ કરવો. ગ્રહણ કરવો એટલે કે એમાં એકાગ્ર થઈને ઠરવું, ગ્રહણ કરવું એટલે જાણવું, અને જાણવામાં રોકાવું, જાણવું અને જાણવામાં નિરંતર રોકાઈ જવું, એનું નામ ગ્રહણ. આ આત્મા ગ્રહણ કરવો, કારણ કે શુદ્ધ આત્માને પોતે પોતાને ગ્રહતા, શુદ્ધ આત્માને ગ્રહે છે, આત્મા આત્માને ગ્રહણ કરે છે, અનુભવે છે. ગ્રહણ એટલે અનુભવ કરે. પ્રજ્ઞા જ એક કર્ણ છે, સાધન છે. જેમ ભિન્ન કરતા પ્રજ્ઞા જે કર્ણ હતું સાધન, તેમ માટે જેમ પ્રજ્ઞા એટલે જ્ઞાન વડે ભિન્ન કર્યો તેમ પ્રજ્ઞા વડે ગ્રહણ કરવો. છનું ગાથા થઈ એનો ભાવાર્થ, ભિન્ન કરવામાં અને ગ્રહણ કરવામાં કરુણો નામ સાધન જુદા નથી. સમ્યક દર્શન માટે જ્ઞાન સાધન, અને ચારિત્ર માટે ઈચ્છાવી મૂળભૂત સાધન, એમ છે નહીં. માટે પ્રજ્ઞા વડે જ આત્માને ભિન્ન કર્યો, અને પ્રજ્ઞા જ વડે ગ્રહણ કરવો. વખત થઈ ગયો, 297 કાલ આવશે. 97, 98, 99 હજી છે આપણે ટાઈમ, 23:25 3 કલાક બાકી છે.